તારીખ 14/10/1987, પૂજ્યબહેન શ્રીના વચનામૃત, બોલ નંબર 201 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 158.
દ્રષ્ટિ સ્થાન એ વિશિષ્ટ પ્રકારના છે. દ્રષ્ટિનું સ્થાન, શ્રદ્ધાનું સ્થાન એ પણ વિશિષ્ટ પ્રકારના
સ્થાન.
વિશિષ્ટ પ્રકારનું છે એટલે જ્યાં સુધી જ્ઞાન તત્વો પર દ્રષ્ટિ આવતી નથી, અપરિણામી તત્વો પર દ્રષ્ટિ આવતી નથી, ત્યાં સુધી પરિણામ ઠીક ચાલતા નથી, અથવા અસમ્યક પ્રકારે સર્વદ્રવ્યના પરિણામ ચાલે છે. ત્યાં સુધી બારમા પંચમહાવૃત વાળા સૌપણ ચારિત્રના પરિણામ ઠીક ચાલતા નથી. બારમા અને પૂર્વના શાસ્ત્રનું અધ્યયન કરે તો પણ તે જ્ઞાનના પરિણામ ઠીક ચાલતા નથી. એવી રીતે પદાર્થની વિશેષ દ્રષ્ટિના પરિણામને
મહત્વ
શ્રદ્ધાનું મહત્વ એટલું બધું છે કે શ્રદ્ધાનું સંગીત થયા વિના એટલે કે અપરિણામી કેવી હું જ્ઞાવતો હું એમ નૂતન થયા વિના, શ્રદ્ધાવકર્મી નૂતન થયા વિના કોઈ પણ બીજા ગુણોના પરિણામ ઠીક ચાલતા નથી.
બરોબર.
પંચમાવૃત આદિને અચારિત્ર કહેવામાં આવે છે અથવા મિથ્યાચારિત્ર કહેવામાં આવે છે. અચારિત્ર તો રાગને લઈને છે, કેમ કે સ્વરૂપમાં સ્થૂળતા તે સુચારિત્ર છે, બરાબર સમુચન ચારિત્ર છે, સાચું ચારિત્ર છે. અને રાગરૂપ ચારિત્ર તો અચારિત્ર જ છે, સંગીત દ્રષ્ટિનું પણ અચારિત્ર છે પણ ચારિત્ર નથી.
બરોબર.
પણ મિથ્યાચારિત્રના પ્રધાન મૂલક દ્રષ્ટિ જ્ઞાયકની થયાના એક મિથ્યાચારિત્ર છે. જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન છે, અજ્ઞાન છે અથવા મિથ્યા જ્ઞાન છે અથવા વિપરીત જ્ઞાન છે. એટલે તેની ગાથામાં એ વાત લીધી કે ભૂતાર્થને આશ્રિત નવ તત્વનું જ્ઞાન, ભૂતાર્થ નયાશ્રિત નવ તત્વનું જ્ઞાન એને સમય પ્રશ્ન જોઈએ, એને સમય જ્ઞાન જોઈએ. જો ભૂતાર્થનો આશ્રય સુધારના આત્મજ્ઞાન અનુભવ થયો હોય તો નવ તત્વનું શાસ્ત્રજ્ઞાન કે જ્ઞાન એ જ્ઞાન પણ વિપરીત અભિનય સીમિત હોવાને લીધે મોટો કારણ એ છે. જ્ઞાનમાં વિપરીત અભિનિવેશ મળી જાય છે.
બરાબર.
અને તેથી કરીને મિથ્યાત્વ, મિથ્યાપણું, મિથ્યાત્વ એટલે મિથ્યાપણું બનાવીનું છે તે ચાલીને ચાલુ રહે છે. એટલે એટલું કે અપરિણામી તત્વ ઉપર, જ્ઞાયક તત્વ ઉપર દ્રષ્ટિ એ જ સમય દ્રષ્ટિ છે. અને જ્યારે એની દ્રષ્ટિ પ્રગટ થાય છે ત્યારે જીવનું પર્યાય ઉપરનું વગણ ઉઠી ગયા છે. અપરિણામી તત્વ તે બને એમ છતાં એવો ભાવ પરિણામમાં થાય છે, પણ અપરિણામી તે બને એવો ભાવ થાય છે, તેથી પરિણામ ઉપરનું વગણ એમાં છૂટી જાય છે.
બરોબર.
એવા દ્રષ્ટિમાં એમ કહે છે કે આ મારી જ્ઞાનની પર્યાય ને આ મારી ગ્રહની પર્યાય એની પર્યાયમાં શું રોકાય છે, એવું કારણ પર્યાય ઉપર કેમ વજન જાય છે. જે અપરવાદી તત્વ છે, ભૂલ તત્વ છે, દીવો દીવોનો ભંડાર છે, નિધિ છે, એના ઉપર તારી દ્રષ્ટિ નથી. એટલે એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ છે અને તેને લીધે આ મારી જ્ઞાનની પર્યાય અને આ મારી ગ્રહની પર્યાય પર્યાયની વિશિષ્ટતા ઉપર અને વ્યાનો થાય છે, એમ પર્યાયમાં રોકાણ થાય છે. કેમ કે કંઈ ગ્રહની જરૂર નથી, ગ્રહ અપરિણામી ગ્રહની જરૂર નથી, એના ઉપર દ્રષ્ટિને ત્યાં સ્થાપી નથી. એ રીતે પર્યાવરણનું મહત્વ ક્રિયા કરે છે, પર્યાવરણની મહત્તા તમે આવ્યા કરે છે. એના કરતા તો નિષ્ક્રિય તત્વ ઉપર એટલે કે તળ ઉપર દ્રષ્ટિ સ્થાપને બીજી ભાષાએ નવું છે કે નિષ્ક્રિય તત્વને તળ કહે છે, વસ્તુનું તળ હોય તો તળ પછી નીચે કઈ એવું નથી નિષ્ક્રિય તત્વ ઉપર એટલે તળ ઉપર દ્રષ્ટિ સ્થાપને એટલે ત્યાં અનુકરણ કરીને ત્યાં રોકાને ત્યાં સર્વસ્વતમ જાણીને અને એક જે વિહંગમ છે પર્યાય છે એટલો વિહંગમ છે વારંવાર ભાંડી જતું વ્યય પામતું છે. આ નિષ્ક્રિય તો છે, ભૂત છે, એ તો અભંગમ છે. એ વિભંગમ છે, પર્યાય વિભંગમ પછી
બીજી
દ્રષ્ટિ છે ત્યાં નુકસાન થયેલી છે એની જાગૃતિ નથી.
જાગૃતિ નથી,
જાગૃતિ
નુકસાન છે એ જાણીએ.
જે દ્રષ્ટિનું અંતર છે જીવનનો સ્વભાવ છે કે નુકસાન ખરેખર નુકસાન તરીકે જણાય તો નુકસાન ન ઉભો રહે
નહીં, બરાબર
નથી. પણ એને નુકસાન લઈ જાય નથી તો એને લાભ નથી.
બરાબર
પૂરતું પોતાના વિશે તે ચાલતો નુકસાન એ નુકસાનને સમજે તો નુકસાન બાદ
માત્રામાં
ઘી ભર્યું છે ને એક માત્રામાં પાણી ભર્યું છે, માત્રામાં ઘી ભરે છે તો પાણીનું માત્ર છૂટું હોય તો બદલી નાખે છે, તો પાણી મફત પહોંચાડી જાય છે. જૂની માત્ર છૂટું હોય તો પણ ભરી જવા ભૂલે જાતે એમ પેલું ભરી
નહીં
ભરી શકે નહીં. પણ નાનું છૂટ વાર એમ કહે છે તમારા જેવો કોઈ પ્રશ્ન ઉઠાવે છે કે દ્રષ્ટિ તો અમારે કરવી છે પણ થતું નથી. તો મને એને એમ કહે છે કે દ્રષ્ટિ તો તારે કરવી છે માટે થતી
થતી નથી, કરવા ધારતો
બરાબર છે,
કરવા ધારતો નથી આવ્યો ને.
કેમ કે પોતે પોતાના જે ચાલે છે પોતાથી નીકળી એ પોતે પોતાથી જ ચાલે છે, કોઈને કારણે ચાલતો નથી. તો મારે કરવું છે ને નથી થતું એ વાત સાચી
નથી,
મારી ગૌરવની પર્યાય મારી આવી પર્યાય સારી છે, મારી આ પર્યાય સારી છે, આ મારી પર્યાય સારી છે એમ પર્યાયનો શું કામ વિકાલ છે. એ તો વિનાશિક તત્વ છે, અનિત્ય તત્વ છે, એના રોકાવા શું ફાયદો છે? નિત્ય ધ્રુવ તત્વ પરમાત્મ તત્વ છે, એને છોડીને એક સમયની પર્યાય ઉપર કેમ રોકાય છે? નિષ્ક્રિય તત્વ ઉપર અને સ્થળ ઉપર દ્રષ્ટિ સ્થાપને આ પ્રેરણા છે. મારું જે પરમ તત્વ છે, અનંત ચૈતન્ય રસ, અનંત આનંદ રસ, અમૃત રસનું કંડ છે, એના ઉપર દ્રષ્ટિ સ્થાપના એ મનુષ્ય એમ ત્યાં સુધી દ્રષ્ટિને લઈ જાય ત્યાં દ્રષ્ટિ સ્થાપી જાય. આ તો બાકીની જે દ્રષ્ટિ છે એ સિવાયની જે દ્રષ્ટિ છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે.
મિથ્યા દ્રષ્ટિ
અને એ મિથ્યા દ્રષ્ટિ પરિણામ અને અનંત દુઃખ પ્રાપ્ત કરાવે છે. મિથ્યા દ્રષ્ટિ પણ હોવાને લીધે જીવને અનંત દુઃખની પ્રાપ્તિ થાય છે. એક બાજુ જીવને દુઃખથી છૂટવું છે, બીજી બાજુ દુઃખથી છૂટવાનો સાચો ઉપાય છે. આ એક ટ્રેજેડી છે, આ એક કરુણતા છે. જીવને દુઃખ જોઈતો નથી, સ્વભાવે કરીને
જોઈતો
નથી, પણ એ સમય જીવનો સાચો ઉપાય શોધતો નથી. સાચો ઉપાય મળે તો અંગીકાર પણ પાછો વળી શકતો નથી. ત્યાં પણ પુરસાદ જાય છે, વેગ છે એટલે પુરસાદ જાય છે. એ પુરસાદ માંથી મનોવિજય થયેલ હોય એવું જીવ પાછો વળી શકતો
નથી.
પરિણામ તો થયા કરશે, એ પરિણામની મુખ્યતા કરનાર એમ કે છે, ઉપરના પરિગ્રહના અનુસંધાનમાં છે. પણ પરિણામની મુખ્યતા કરનાર પરિણામ તો થયા જ કરશે, પરિણામને થયા કરવા એ પણ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુના વસ્તુના સ્વરૂપનો નાશ નહીં
થાય,
પરિણામ તો થયા જ કરશે, પરિણામ તો થયા જ કરશે. પણ આ મારે અમુક ગુણ પર્યાય છે અને આ મારા આવા પરિણામ થયા એમ શા માટે દૂર આપે છે? પર્યાય ઉપર દૂર તો શા માટે દૂર પરિણામની મહત્તા તમને કેમ આવે છે? ધૂળની મહત્તા નથી આવતી અને પરિણામની મહત્તા તમને કેમ આવે છે એમ કેમ છે? જે પરિણામ છે એકત્વ છૂટતા અપરિણામીમાં એકત્વ થશે એવી જ્યાં વસ્તુ સ્થિતિ છે ત્યાં એ એકત્વમાં રહેવાનો હજી તું પર્યાવરણને મહત્વ આપે છે તો એ એકત્વ કેવું છૂટશે? કે એ એકત્વ છૂટવાનો પ્રશ્ન કીધું છે એની ગાંઠ ભરી હોય તો એ ગાંઠ ઝીલી પાડવાને બદલે ખેંચે દે છે, એને ખોલવાને બદલે ખોલવાને નહીં દે અને ગાંઠને ખોલે તો ગાંઠ ખોલે. પણ એના બદલે છેડા ખેંચતા કર કે આ ગાંઠ ખૂલતી નથી, આ ગાંઠ ખૂલતી નથી એમ કરીને જરૂર કરે.
બરોબર,
ગાંઠ તો મજબૂત થશે એમ પરિણામ એકત્વ છે અને
પરિણામ
પણ જરૂર દે છે. મિથ્યાત્મી ગાંઠ છે, એકત્વની ગાંઠ છે, વધારે મજબૂત થઈ જશે. એટલા જ માટે ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવને આ એક બહુ મોટી ચેતવણી છે. ધર્મના ક્ષેત્રમાં આવીને તું બીજા પરિણામ છોડીને એટલી ધાર્મિક ક્રિયાના પરિણામ કરીશ, ભલે અનેક પ્રકારની વિભિન્ન પ્રકારની પણ આખરમાં એ પરિણામ કયા છે એ પરિણામ ઉપરથી પણ વજન ઉઠાવી લેવાનું છે. એમ દ્રવ દ્રષ્ટિનો પ્રકાશ છે, દ્રવ દ્રષ્ટિનો એ પ્રકાશ છે કે પરિણામ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી કેમ કે દ્રવ દ્રષ્ટિ તો પરિણામ કરે જ નથી. પૂર્વજ્ઞાનની પર્યાય હોય તો દ્રવ દ્રષ્ટિ એની સામે જોતી નથી, બીજી પર્યાયની સામે કેમ જોવે? પૂર્વજ્ઞાનની પર્યાયની સામે પણ દ્રવ દ્રષ્ટિ જોતી
નથી.
દ્રવ દ્રષ્ટિ એની હયાતીને સ્વીકારતી નથી, સમ્યક દ્રષ્ટિ દ્રઢ દ્રષ્ટિ એ કેવળ જ્ઞાનની નિયાતી નિષ્ફળતા એવી દ્રષ્ટિ થયા પછી બધા ગુણોનું પરમગુણ શૂન્ય ચાલે છે, નહીતર બધાનો અનુભવ છે.
બરોબર,
બહુ મહત્વ છે આ વિષય. જૈન શાસ્ત્ર સિવાય દ્રષ્ટિ પણ જે વિષય છે જૈન શાસ્ત્ર સિવાય ક્યાંય
નથી.
બધું વાત તો ડાય ડાય આવે છે, તમે ક્રોધ ન કરો, ક્ષમા પાડવી, ચોરી ન કરવી, દુઃખ ન બોલવું, પરિગ્રહ રાખો, રાગ રાખો, અનેક પ્રકારના ગુણો કરવાના ગુણો પ્રાપ્ત કરવા, એ બધી સારી સારી દેખાતી વાતો ઓછા વત્તા પ્રમાણમાં સર્વધર્મ શાસ્ત્રોમાં સર્વમત જેટલા ધર્મમતો છે એના શાસ્ત્રોની એ પોતાની બુદ્ધિ ચાલે ત્યાં સુધી સૌએ લખી છે. વિપરીત પરિણામો છે એની જાત થઈ નથી, તેથી આગળ બધા પરિભ્રમણના અંતરિક્ષમાં નથી. 2006 કે એટલે પહેલા નિયમ ના ભૂલ ચાલી લેવાનો
છે.
આ વસ્તુ દ્રષ્ટિ થઈ એટલે એનું પ્રભુત્વ અને મહત્વ એટલું બધું માનવામાં આવ્યું છે કે મહામુનિ પણ મળી સંબંધી શાસ્ત્રો આચાર્ય મહામુનિ મહાન આચાર્ય સમસાર શાસ્ત્ર આ વિષયની પરિસ્થિતિ દ્રષ્ટિકોણ થાય એમ વિચાર દ્રષ્ટિકોણ મતે એક વિષયને આ સંબંધો એ તો વિચારવું નથી કરી
હાજી
વિચારને છોડીને સમય દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરીને મુનિ દશામાં આચાર બધા બિરાજતા હતા અને અંતકાળમાં અંત પૂર્ણ થઈને દિશા સિદ્ધાંતમાં એમને શું જરૂર જોઈએ કે જગતનો લગભગ બધો સમૂહ સમય દ્રષ્ટિને બાદ કરીને પરમાત્માઓને બાદ કરીને આખું જીવનનો સમૂહ અને આનું મહત્વ સમજાવે છે. જ્યાં સુધી દ્રષ્ટિનો મહત્વ નહીં સમજાય ત્યાં સુધી જ્ઞાન અને ચારિત્ર જે વિચાર ભાગ અને વિપરીત ચાલી રહ્યા છે એમાં થોડોક ગુણ થતો દેખાશે તો જીવનના ઉપર થઈ ગયું છે કે મારે આવું કરી રહ્યા છે, મને આવા ભાવ આવે, મને આમ સારું થયું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એમ નથી આ વિના
દર્શનિક
દર્શન પરિણામ વિના મજબૂત થશે. પરિણામમાં એકતું વિના મજબૂત થયું છે. એ શૈલી પત્ર દ્રષ્ટિ પ્રકાશનો જે ગ્રંથ છે કથાન શૈલી છે દ્રઢ દ્રષ્ટિ.
કાલનો વિષય 39-40 પત્રમાં છે બનતા 39 પત્ર નંબર 40 પત્ર પરિણામ
પરિણામ પરિણામ પર જોડ શા માટે આપે છે? પરિણામમાં એટલે કે ફલતાંશમાં દ્રવ્યનું પરિચય નીચ સામર્થ્ય થોડું આવે છે, કે જે પરિવાર સ્વભાવાકાર થયું નથી એ તો તદ્દન ઊંચી ચાલી છે, એને તો કોઈ મહત્વ આપવાનો
પ્રશ્ન
નથી. કદાચ જે પ્રયાસ સ્વભાવાકાર થઈ છે, જ્ઞાનરૂપ છે, સમય દર્શનરૂપ છે, સમય ચારિત્રરૂપ છે, ભૌતિકરૂપ છે, છતાં એ પ્રવર્તાંશ છે. અને એક સમયના પ્રવર્તાંશમાં ત્રિકાળી ગ્રહનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય પૂરું આવે છે, આવી શકે ખરું?
ના,
પણ અનાદિ એટલે તો ત્રિકાળી સામર્થ એક સમયનું સેવા કરનારી છે, સ્વભાવની સેવા કરે છે એમ છે. કે પરિવાર મેરે મેરા ધ્યાન કરો કરો
કરો
પર્યાયને મારું ધ્યાન કરવું હું તો ભલે કરે, પણ હું પર્યાય ધ્યાનરૂપ છું ને હું શ્રીકારનું ધ્યાન કરું એમ નહીં. પર્યાય મારું ધ્યાન કરે છે અને હું ત્રિકારનું ધ્યાન કરું છું, બે વચ્ચે હું ત્રિકારનું ધ્યાન કરું છું એનો અર્થ કે પર્યાયમાં ધ્યાનની પર્યાયમાં હું પણ રાખીને હું ત્રિકાળી લાગી દઉં. જયારે પર્યાયમાં એવું ધ્યાન ભરે છે કે ત્રિકાળીમાં અમુક પણ છે, પર્યાય કાગળ થાય છે, પર્યાયને પરતત્વમાં નાખે, દ્રષ્ટિની અપેક્ષાથી પર્યાયને પરતત્વ કહેવામાં આવે છે. કેમ કે દ્રષ્ટિનું જે સર્વસ્વ છે એ ત્રિકાળી છે, ત્યાં એનું પૂર્ણ થઈ જાય, સર્વસ્વ એનું પૂર્ણ થાય છે. તેથી બહારનું કોઈ સર્વસ્વ નથી. જે ગાડી ચાલે છે એને કોઈ એમ કે હું ધક્કો મારીને ચલાવે ચાલે છે, એની શક્તિથી એ ચાલે છે, તારા ધક્કાથી ચાલતી
નથી.
પણ એમ માને છે કે મારા ધક્કાથી પરિણામનું ચક્કર છે, તો ચાલ્યા જ કરવાનું છે, અવિરત ચાલ્યા કરવાનું છે, ત્યારે બધું થાય એ વસ્તુ થશે. ઉપાલનમાં ચાલશે, સંસારી પ્રાણમાં પણ ચાલશે, વસ્તુ સ્વભાવ છે, વસ્તુનું સ્વરૂપ છે, એટલે તો ચાલશે. પછી એને કરવાનો પ્રશ્ન છે
નહીં,
એ બરાબર નથી. પણ પેલાથી પ્રશ્ન થોડો આગળ વધારે છે, પરિણામ થયા કરશે કે પરિણામ નહોતા થતાને કરવા છે એ અમારો અભિપ્રાય નથી. પણ અમારો અભિપ્રાય એટલો છે કે આ પરિણામ છે એની અંદર દોષ ઉત્પન્ન થાય છે, મલિનતા ઉત્પન્ન થાય છે, ભૂત ઉત્પન્ન થાય છે, વિપરીતતા ઉત્પન્ન થાય છે, એટલે એ અનિષ્ટતમ છે, એ પરિણામમાં રહેલો અનિષ્ટ ભાવ છે અને એ ઘટાડવા છે અમારે. અને પવિત્રતા, શુદ્ધતા, નિરાકુર શાંતિ, આનંદ, નિરાકુર પવિત્ર આનંદ અને પરિણામની શુદ્ધતા, પવિત્રતા અને બધા નિર્ણય આત્માના પ્રગતિ, આ જે ક્વોલિટી ફેર કરવું છે એ શુદ્ધ પ્રશ્ન છે. પરિણામને કરવા નહીં કરવાનો પ્રશ્ન
નથી.
પણ હવે આ જે દેહનો દોષ છે એ તો સાવા છે ને, પણ ગુણ અને સુખ શાંતિ તો પ્રગટ કરવા પણ
બરોબર
કે બરાબર છે, વાત તો ઠીક છે, પણ એ કરવા માટે પરમેશ્વર આ પ્રશ્ન પ્રશ્ન છે. એ કરવું એ તો એક સારી વાત છે, આમ કરવા યોગ્ય છે, આમ નહીં કરવા યોગ્ય છે, અથવા આમ થવા યોગ્ય છે અને આમ નહીં થવા યોગ્ય છે, વાત તો સારી છે
બરોબર,
પણ એના માટે શું કરતા એમ એનું વિજ્ઞાન શું છે એ વસ્તુ જ્યાં સુધી દ્રવ દ્રષ્ટિ કરવામાં ના આવે ત્યાં સુધી બીજા કોઈ રીતે એટલે કે દોષ કયો નથી, ગુણ પ્રત્યે આ વસ્તુ વિજ્ઞાન છે. એ દ્રવ દ્રષ્ટિ શું છે, પરિણામ ની જેને દ્રષ્ટિ નથી, એક સમય ના પરિણામ ની ઉપરથી દ્રષ્ટિ ઉઠી ગઈ છે, છૂટી ગઈ છે જેને, અને જેને ત્રિકાળી અપરિણામે પરિણામ રહી અપરિણામ ની દ્રષ્ટિ થઈ છે, ત્યારે બીજા બધા પરિણામ સમજતા
બરોબર
ત્યાં સુધી ચાલતા
નથી.
આ એક અનુભવની વાત સુધારણા છે, પરિણામ ને પરિણામ ઉપર હું વધી છોડી દઉં આ વાત વિચિત્ર લાગે છે, અને ત્યાં સુધી બુદ્ધિ પહોંચી નથી, એની મતો બુદ્ધિ નહીં પહોંચવાનું કારણ છે, વિષય તો ગૂઢ છે, વિષય
એટલે
પરિણામને સુધારવાનું પરિણામને અડવું નહીં, પરિણામને જ
નહીં,
દ્રષ્ટિએ કરીને તો પરિણામને વિષય જ કરવાનો નથી, તો પરિણામ સુધરે છે. એને પકડવા માટે, એમાં રસ લાવવા માટે, એ રસ ને લેવા માટે પર્યાય ઉદ્ભવ સ્થાન મૂળ શું છે તે દ્રવ્ય છે, પરિણામ પરિણામ ઉપર વજન રહેશે ત્યાં સુધી પરિણામ ને સુધારવાનો સુધારવાનો કારણ હતો સાહેબ, કે તારી કોઈ પ્રકારની કાર્ય પદ્ધતિ સફળ થવાનો પ્રશ્ન પ્રશ્ન નથી, રાગદેશ નહીં કરવા કરવાનો પ્રશ્ન કે વજન ઉઠા છે, એ પણ પરિણામ જ થશે ને, પરિણામ છે આ પરિણામ છે આ
ગુણમાં
શું કરતા ગુણ પ્રગટે છે, અવગુણ
સંપૂર્ણ
છે તારા પરિણામ નો સંઘ છે, તારા ગુણ ઉપર લઈ જાય અને ગુણના નિધાન ઉપર લઈ જાય
બરોબર,
આમાં શું અનુચિત છે, આમાં કોઈ વાત અનુચિત રહેતી
નથી.
મુખ્ય કૌણ ની શૈલી બહુ
અદભુત છે, મંદિરનો અભ્યાસ માટે એક સમયની પર્યાયમાં સ્થિર દશા પ્રગટ હોય, એક સમયની પર્યાયમાં વિરોધની દશા પ્રગટ હોય, પોઈન્ટ પરિણામની છેલ્લામાં છેલ્લી અશુદ્ધતા અને પરંતુમાં અમુક પૂરી પૂરી શુદ્ધતા દેશની કે દેશ રાખી મારું એના ઉપર વજન નહીં હોવાથી અને મારું વજન મારા સ્વરૂપ ઉપર હોવાથી સ્વરૂપને જોતા મને એમ લાગે છે કે મને તો કદાચ આને લાભ નુકસાન થશે
નથી
ભાવ પરિભ્રમણ છે અને મોક્ષ છે તો પરિભ્રમણ નો નાશ છે. ભાવના ભાવતા ભાવતા શુદ્ધ સંભાવની ભાવના એવી ભાવે છે એ બહુ મોક્ષ
સંભાવ.
મારી દ્રષ્ટિ પર્યાય ઉપર નથી અને પર્યાય ઉપર મારી દ્રષ્ટિ હું હોવાને લીધે શુદ્ધ અશુદ્ધ ની વિકલ્પના હંમેશા મીઠા દ્રષ્ટિઓને છે, મીઠા દ્રષ્ટિઓને રહે છે. દ્રષ્ટિની વિકલ્પના એટલે કલ્પના જ થતી નથી.
બરોબર.
પર્યાયની શુદ્ધિ અશુદ્ધિ ઉપરનો હિન્દુ વિકલ્પ પહેલા આવતો મિથ્યા દ્રષ્ટિને એમ થાય છે આ મારી પર્યાય છે હું અશુદ્ધ છું, હવે શુદ્ધ થશે ત્યારે હું શુદ્ધ થઈશ. તારા પરિણામ ઉપરનું જોડ આ બધા ખેલ કરાવે છે એનું શુદ્ધ થઈ ગયો, હું અશુદ્ધ થઈ ગયો, હું અશુદ્ધ થઈ ગયો, હું શુદ્ધ થઈ ગયો. સમીર દ્રષ્ટિનો તો ત્રિકાળ ઉપર દ્રષ્ટિ હોવાને લીધે એને તો સદાય શુદ્ધતા છે, એમાં અશુદ્ધિની વિષય આવે તો અશુદ્ધ છે ક્યાંય, એ વિકલ્પ જ નથી.
વિકલ્પ જ
કેટલી જગ્યાઓ છે આ વિશે નીકળે છે.
હાજી
બીજું નિશ્ચય નહીં મુક્તિ માટેનું સંસારમાં તફાવત
નથી,
મુક્તિ માટેનો સંસારમાં તફાવત નથી. આનો ખરેખર તત્વ વિચારતા પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અને નિરૂપણ કરતા શુદ્ધ તત્વના હસિક પુરુષો કહે છે. જે પુરુષો શુદ્ધ તત્વના હસિયા છે એમ કહે છે કે મુક્તિ મારે સંસારમાં શું કહે છે, પર્યાય છે નહીં, મારે ક્યાં પર્યાય પર ભજન જ છે. શુદ્ધ શુદ્ધ ની જે વિકલ્પના તો મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે, સમૃદ્ધ દ્રષ્ટિને તો હંમેશા કારણ તત્વ ને કારણ તત્વ બંને શુદ્ધ છે. એની તો પર્યાય અશુદ્ધિ દેખાતી નથી, ગ્રહમાં પણ એને અશુદ્ધિ દેખાતી નથી, પણ પોતે શુદ્ધ છે. એમાં ક્યાં અશુદ્ધતા છે? અહીંયા વાત લઈએ છે આવો આ રીતે સમાગમના અતુલ અર્થને દ્રષ્ટિના વિષયનો જે અર્થ છે, પ્રયોગન છે, ભાવ છે, આશય છે, અતુર અર્થ છે. એની તુલના ક્યાં થઈ શકે એવું
નથી.
સંવાદમાં જે આવો અતુર અર્થ જોઈને કાઢ્યો છે અને સારા સારા વિચારના અભિપ્રાયથી કાઢ્યો છે, સારભૂત છે. શું એ પ્રકારે પરમાત્મ તત્વ જ સારભૂત છે અને સાચી વિધો અસાર છે. એવી સારા સારી વિચારવાળી સુંદર બુદ્ધિ હોય છે જે સમય દ્રષ્ટિ સ્નેહ બને છે તેને અમે વંદન કરીએ છીએ. આ તો બધું ભાવ
જીવી રહ્યા છે ને દ્રષ્ટિને વંદન કેવી વાત છે.
અમે
બધા
બધા નમસ્કાર
કરીએ છીએ.
શું છે પણ આ
આત્મા
પક્ષાંતિકા જેટલું જ્ઞાન નો ભાષે છે એટલું પ્રથમ માં આવી શકવા અને દ્રવ દ્રષ્ટિ નો વિષય લઈએ તો દૂર છે. કેમ કે એ સ્વયં નિર્વિકલ્પ પરિણામ છે, પછી વાતા થશે ત્યાં સુધી એને કહેશે એના મારી વાતા કરવાનું સામર્થ્ય
નથી.
ખરેખર તો જેવું છે એવું તો વાંચવામાં આવતું જ નથી, તો નિર્દેશ જ આવે છે. ખરેખર જેવું તત્વ છે એવું તો વાંચવામાં આવતું જ નથી,
મારું શકું શકતું જ નથી. પ્રશ્ન
એની જાતી જ
એવા દ્રષ્ટિનો વિષય તો બહુ દૂર છે. શા માટે પરિણામ કરવું જોવ આપે છે જ્ઞાન કરે બીજી ક્રિયામાં નિરાચન શાળા અને વિકલ્પ કરવું જોઈએ શરીર લેવાનું કહેવામાં આવે છે. તો ઉપવાસ કરતો પણ તું શરીર પરનું જોર લઈશ
નહીં,
ખોરાક નથી નથી લીધો એવા પ્રમાણ ઉપર જોર કરીશ
નહીં.
મનનો વિચાર કરતો મન પ્રમાણ ઉપરનું જોર કરીશ નહીં. તમે શરીર માર્ગે પાડવામાં આવે તો પણ શરીરના પરિણામ ઉપરનું જોર કરીશ નહીં, એ પદ્રમ ઉપરનું જોર છે. આત્માથી બાહ્ય તત્વ છે એના ઉપરનું જોર છે. તો કે પરિણામ છે એ પણ દ્રષ્ટિના વિષયથી તો બાહ્ય હોવા છે એને પરમાગમમાં બાહ્ય તત્વ કહેવામાં આવે છે. બહુ કચ્ચા બાહ્ય તત્વ કોણ છે એને અર્થ સ્મિતા બહુ કચ્ચા કહેવાય. પગના ઉપર નથી ચાલન નહીં હોવું જોઈએ, જૈન પુત્રો ઉપર જોર નહીં હોવું જોઈએ, જૈન રાજાજી ઉપર જોર નહીં હોવું જોઈએ, એમ જે છેલ્લા કલ્યાણ ઉપર પણ શોષણ નો ભાવ હોય, ઉત્તમ નો ભાવ હોય, સાહેબ નો ભાવ હોય, એના ઉપર જોર હોવું જોઈએ. એ દૃઢદ્રષ્ટિના વિશે મુખ્ય ઉત્સી આવતી વાત છે, કેમ કે તું દૃઢદ્રષ્ટિ એને વિષય કરતું નથી, પછી તારે જોર દેવો એ પ્રશ્ન થાય. શા માટે જોર આપે છે? પર્યાયના પરસ્તા અંશમાં, પર્યાયના એટલે પરસ્તા અંશમાં દ્રવ્યનું પરિપૂર્ણ નીચે સામર્થ ફેરવાયો છે એમ પ્રશ્ન કરીને એમ કહે છે કે એક સમયમાં પરસ્તા અંશમાં પર્યાયના દ્રવ તો આવતું જ નથી.
બરાબર,
જે પર્યાય પરસંગ થઈને આ બાજુ મુખ રાખીને પરિણામ કરતી હતી તે પર્યાય આ બાજુ સ્વસંમુખ મુખ રાખીને પરિણામમાં લાગે એમ એનું મુખ થતા એની અંદર ગુણો પ્રગટ થવા લાગ્યા, દોષો નાશ થવા લાગ્યો, પવિત્રતા પ્રગટ થવા લાગી, અપવિત્રતા અને અશુદ્ધિ મળનો
નાશ
થવા લાગ્યો, સુખની ઉત્પત્તિ થવા લાગી, દુઃખનો
નાશ.
પણ એ તો સંમુખ થતા આપોઆપ છે, દરેક પર્યાયમાં એમ છે કે પર્યાય દ્રવ્યમાં રહે છે નીચે સામર્થ્યરૂપ જે દ્રવ છે એ શું આવે ખરું પ્રશ્ન પૂછે છે, એ તો પ્રશ્ન જ નથી કે આવે આવે જ નહીં, એ તો દ્રવ તો દ્રવ્યના સ્થાને આવે છે, દ્રવ પોતાનું સ્વસ્થાન છોડીને પર્યાયમાં પ્રવેશ કરતું નથી, પર્યાય કદી દ્રવ્યમાં પ્રવેશ પામે એવી પર્યાયમાં કાંઈ પુરાણ, દ્રવ્યમાં એવું કાંઈ પુરાણ નથી, પર્યાયમાં પ્રવેશ અને એ તો ચિંધન છે, નિષ્ઠ તત્વ છે સ્વભાવનું, એના પર્યાયનો પ્રવેશ થાય એવું પુરાણ નથી, તો રાગાદિની અંદર પણ દ્રવ્યનો પ્રવેશ થાય એ વાત તો નથી. તે પરિપૂર્ણ નીતિ સામર્થ્યને અવલંબન એના ઉપર જોર દઈને એનું આશ્રય કરવું, એનું અવલંબન લેવું, એ પણ એને પર્યાય દ્વારા અવલંબન લેવાનું છે કે પર્યાયની એ ઉદ્દેશ છે, એનું અવલંબન લે. પર્યાય થઈને પર્યાયનું અવલંબન શું લે છે? પર્યાય થઈને કોઈ દ્રવ્યનું અવલંબન લે તો તમે તારું સ્વરૂપ દ્રવ સ્વરૂપે ભાષે, તમે તારું પર્યાય સ્વરૂપ વિસ્મૃત થઈ જશે.
શું આજે વિસ્મૃત થઈ જશે પોતે પોતાને
પરાભક્તિ લીધી છે ને, એ પરાભક્તિમાં જીવ પોતાની જાતને ભૂલી જાય છે ત્યારે એને છેવટનું બીજું ભક્તિ ગણવામાં આવે છે. કલ્યાણ એમ કહે છે કે કલ્યાણ જયારે નિજ પરમાત્માની ગૌની ભક્તિ કરે છે એનું બહુમાન એમાં આવે છે, એની દ્રષ્ટિ અમારા એ મહિમા પૂર્વ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. પરંતુ તો સંયોગ દર્શન છે કે સ્વરૂપના અપૂર્વ મહિમાનું ફળ સ્વરૂપે છે, અપૂર્વ અપૂર્વ મહિમા એટલી હળવો એ મહિમા આવ્યો છે કે જેના પરમાં સમીર દર્શન થયું છે, એટલે એ તબક્ર છે અપૂર્વ મહિમા. તો પછી એટલી હજે મહિમા તો ભક્તિ તો ભક્તિ તો વાત એટલી હજે પર્યાયના સ્વગ્રહની ભક્તિ ઉત્પન્ન છે, છેલ્લી હજે પરાભક્તિ લીધે શું થયું એમાં કે પર્યાય પર્યાયનું ભાન જોવાયું, ત્યારે એને દ્રવ દ્રષ્ટિ પ્રગટ થઈ એમ કહેવામાં
આવે છે.
એને અવલંબન બીજ એમ કહે છે, પરિપૂર્ણ નિત્ય સામર્થ્યનું અવલંબન અને એ અવલંબન દેવાયોગ્ય છે, પરિણામનું અવલંબન સર્વાયોગ્ય છે. જ્ઞાનાનંદ સાગરના તરંગોને વિજેતા પછી એવી શૈલીથી વાત આવે છે, એકની એક વાતમાં શૈલી કેટલી કરે છે. જ્ઞાનાનંદ સાગરના તરંગોને વિજેતા તેના દળ ઉપર દ્રષ્ટિ સ્થાપને આ ચિત્ર સમુદ્રની અંદર જે તરંગો છે એ અમુક લેવલ સુધી હોય છે, બધા ઉછળે અને જેના પાણીનું ભ્રમચલન છે, જેના પાણીનો પ્રવાહ છે, જેમાં પાણી હલતું ચલતું જોવામાં આવે છે તે અમુક હદ સુધી નીચે જ્યાં છે, પછી એક સ્થિર ગરમી છે કે જ્યાં હલન ચલન નથી, એટલું પાણી સ્થિર બળ છે, ત્યાં પાણી હાલતું નથી, ચાલતું નથી, પ્રવાહ નથી, તરંગ નથી, કાંઈ નથી. તો પછી તો તમે દરિયાને જોવે છે, ઉપલબ્ધ દ્રષ્ટિએ તો તમે દરિયો દોડતો દેખાશે, તરંગો જોતા તમે આખો દરિયો દોડતો
દેખાશે.
દરિયો એવું કરે કે નથી, જે તને તરંગ દેખાય છે એ તમે ઉપલી સપાટીને દેખતા દેખાય છે, દરિયાની સમુદ્રની ઉપરનો વિભાગ છે. હવે અંદર તો સમુદ્રનું જ્ઞાન કરવા માટે અંદર ગયા તો કેટલી જગ્યા નીચે ગયા પછી તમને એમ લાગશે કે જે હલનચલન કરે છે એ વિભાગ નાનો છે, એ સમુદ્રનો અંશ નાનો છે, અને અંદરમાં માઇલો સુધી એવું પાણીનું દળ છે કે જ્યાં ક્યાંય હલન થશે સ્થિર દળ છે. બહારના પાણીનું અને અનંતમાં અંદરમાં જ્ઞાનાનંદ સાગર છે, આત્મા આત્મા જ્ઞાન ને આનંદનો
સાગર
સાગર છે, એમાં જ્ઞાન ને આનંદના તરંગો ઉત્પન્ન થાય છે, એને ન જોતા એના ઉપર દ્રષ્ટિ ન રાખતા એને જોવાનો સવાલ નથી, દ્રષ્ટિ એને જોતી જ નથી કે છે કે નથી. ઉત્પન્ન થયા શુદ્ધ ઉપયોગ ને આનંદ આવ્યો કે ન આવ્યો, આત્માને આનંદ કરતો પણ નથી ચૂકતો, આત્માને શુભોપયોગ કરતો પણ નથી ચૂકતો, આત્માને અજ્ઞાનને નિચ્છાદને રાગ મીટાશે કે નથી મીટાય, દ્રષ્ટિ નથી જોતી, દ્રષ્ટિ જોતી જ નથી.
બરોબર
આમ છે એમ નામ સમય દ્રષ્ટિ
છે
એવો પછી એને વિજેતા તમારા ભય ઉપર દ્રષ્ટિ સ્થાપ, આથી તરંગને જોવાનું બંધ કર, તરંગને જોતા ભય નહીં દેખાડે, ભયને જોતા દ્રષ્ટિ એક સાથે બંને વિષય તો નહીં કરતી, જેની દ્રષ્ટિ તમામ તરંગ ઉપર છે એ અંદરના ભયને તળને જોઈ શકતી નથી, જેની દ્રષ્ટિ તળને પકડે છે એ પરિણામને છોડી દે છે, એટલી ઊંડી જાય છે એ પરિણામને છોડી દે. અનેક શૈલીથી જ્ઞાનીઓ ધર્માત્માઓ આ વિષય શક્ય છે ત્યાં સુધી ભાષા ગોચરતી છે, તો શક્ય છે એ પ્રવચન ગોચરતી દ્રષ્ટિ બતાવ્યા એમ કહ્યું કે જ્યાં અંદર બ્રહ્મમાં દ્રષ્ટિ દૂર ઊંડે તો એને પિતાળી અનુગુણના ખજાના ખજાના ઉપર કબજો જમાયો,
કબજો લઈ લીધો,
આત્મગ્રહ કબજે કર્યો, આત્મગ્રહ કબજે કર્યા પછી હવે કોઈ મહાનુ નિધાન મારા કબજામાં છે, મારે એક સમય પર્યાય જોઈને હું કામ એ કઈ જોવાનો વિષય રહેતો
નથી.
જેમ ધરાયેલો મનુષ્ય પછી પણ ખાવાની ચીજ ઉપર એને આકર્ષણ રહેતું
નથી,
અથવા માનસિક રીતે એને ઝાપટ છે તો ગમે એવી સારી સારી ચીજો પૂરતી હોય છતાં એને એને કઈ નથી થતું, હા બહુ સારી ચીજ આવી, બહુ સારી ચીજ આવી, માનસિક ધરાવતી શું કર્યા કરો, અરે આવી ક્યારે રહ્યા હોય, 25 રૂપિયાનું એક મન છે ક્યાંથી ખાતો, 25 રૂપિયાનું મન ખાધું, 50 રૂપિયાનું મન ખાધું તો સમજો છો ભાઈ કારણે બી ખાધું
નથી,
તો પછી મને જ્ઞાન પીતું, મને દર્શન પીતું, મને આનંદ પીતો, મને આપણે આનો સ્વાદ લીધો, મેં આનો સ્વાદ લીધો, મોટ કારણ ખાધું નથી,
ઝડપ
દ્રષ્ટિના મૂળનો ભાવ છે.
સમુદ્ર ના તરંગ કોઈ ઉપર છે અને દળ નીચે છે,
કેવી રીતે એને ધર્માત્માનું અવલોકન કરવું, કઈ દ્રષ્ટિએ જોવા, કે નીચે એનું સમાન માત્ર નિયમ્ય લાગે,
વન્ય લાગે,
કેમ કે એનું બધું સમય છે,
સમ્યક
અવલોક છે, એ જોવા માટે એને દ્રવ દ્રષ્ટિ છે, એ વિશે સમજવો પડશે. ત્યાં સુધી એને એ વિશે સમજાશે
નહીં.
મારી દ્રષ્ટિ હતો
ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુ.